આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
મનુષ્ય સામાજિક પ્રાણી છે, આ વાત આપણે ઘણીવાર સાંભળીએ છીએ. મતલબ કે પ્રાણીઓથી આપણને જુદી પડતી બાબત એટલે આપણો બૃહદ મનુષ્ય સમાજ. પણ આ સામાજિક સંરચનાના પાયા સેવાભાવથી બનેલા છે. આ પાયાની ઈંટ તરીકે કામ કરે છે સ્વયંસેવકો. આપણે જ્યારે હાલમાં નેશનલ વોલન્ટિયર વીક એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે વાત કરીએ એવા કેટલાક સ્વયંસેવકો જોડે જેઓ જુદા જુદા ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
સૌ પ્રથમ વાત કરીએ સિડની સ્થિત ઉત્પલભાઈ નાણાવટી કે જેઓ સ્ટેટ ઇમરજન્સી સર્વિસમાં પોતાની સેવા આપે છે. ભારે વરસાદ કે પૂર કે અન્ય કોઈ કુદરતી આફતમાં તેઓ કેવી રીતે લોકોની મદદ કરે છે એ વિશે તેમની પાસેથી જ જાણીએ.
ઉત્પલભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ.
ઉત્પલભાઈ, આપ ઓસ્ટ્રેલિયા ક્યારે આવ્યા, અત્યારે ક્યાં રહો છો અને આપનો વ્યવસાય શું છે, જણાવશો અમને?
હું ઓસ્ટ્રેલિયા લગભગ 8 વર્ષ પહેલા આવ્યો હતો. હાલમાં હું સિડનીમાં વેન્ટવર્થવિલમાં રહું છું, વેસ્ટર્ન સિડનીમાં, અને હું ઇન્ફોસિસમાં IT કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરું છું.
બરાબર. એટલે તમે ઇન્ફોસિસમાં IT કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરો છો અને સાથે સાથે વોલેન્ટિયરિંગ વર્ક પણ કરો છો, તો વોલેન્ટિયરિંગ કરવાનો, સ્વયંસેવક તરીકે સેવા આપવાનો વિચાર કેવી રીતે આવ્યો?
મેં અહીં જ્યારે હું આવ્યો તે વખતે સમાચારમાં ફ્લડ, સુનામી, સ્ટોર્મ એ વિશે ન્યૂઝ જોયા અને એમાં મેં જોયું કે કઈ રીતે SES ના વોલેન્ટિયર્સ કામ કરતા હતા. તેનાથી હું ઘણો પ્રભાવિત થયો અને મને એવો વિચાર આવ્યો કે હું પણ કેમ આ કાર્યમાં ના જોડાઉં. એટલે એ રીતે મેં થોડીક શોધખોળ કરવી પડી, પણ ત્યારબાદ મને કોન્ટેક્ટ મળ્યા જે મારા એરિયાના યુનિટ કમાન્ડર SES ના હતા એમના, અને એના એમને મેં ઈમેલ કરીને એમને મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ SES માં જોડાવવું છે. અને એમણે મને ત્યારબાદ હોલરોઇડ યુનિટ, કે જે મારા એરિયામાં લોકલ યુનિટ છે, ત્યાં આવવા માટે કહ્યું અને વધારે વિસ્તૃત રીતે SES ની શું કામગીરી છે તે સમજાવી, અને પછી મેં SES જોઈન કર્યું.
બરાબર. તો SES એટલે કે સ્ટેટ ઇમરજન્સી સર્વિસ. તો એ સ્ટેટ ઇમરજન્સી સર્વિસમાં સ્વયંસેવક તરીકે આપ કામ કરી રહ્યા છો, તો આપનો રોલ શું છે ત્યાં?
હું હાલમાં ત્યાં ટીમ મેમ્બર છું, અને અમારું જે યુનિટ છે હોલરોઇડ, તે ખાસ કરીને સ્ટોર્મ ની કામગીરી માટે કાર્યરત હોય છે. કારણ કે આપણા અમારા વિસ્તારમાં ખાસ કોઈ એવું પૂર આવવું કે એવું કઈ ખાસ બીજું કોઈ એવું કામ હોતું નથી, પણ ઘણા જૂના મકાનો હોય છે જેમાં એવા એવા વ્યક્તિ રહેતા હોય, અથવા તો હાઉસિંગ કમિશન ના મકાન હોય કે જે લોકો પોતાની મેળે મકાનની દેખભાળ ના કરી શકે, અથવા તો એમની પાસે કોઈ ઇન્સ્યોરન્સ પણ ઘણી વાર હોતો નથી. તો ઘરને કોઈ નુકસાન થાય, જેમ કે રૂફની ટાઇલ્સ હલી જાય કે તૂટી જાય કે કોઈ ઝાડની ડાળી પડવાથી નુકસાન થાય રૂફને કે એને, તો એ સ્ટ્રક્ચર ઘણી વાર અનસ્ટેબલ થઈ જાય અને આખું રૂફ કોલેપ્સ પણ થઈ શકે. તો એ ના થાય અને આ વસ્તુથી બચાવવા માટે, વધારે નુકસાન ના થાય પ્રોપર્ટીને, એને બચાવવા માટે અમે લોકો તરત રિસ્પોન્ડ કરીએ છીએ. અને અમે ટેમ્પરરી મેઝર્સ અમે પૂછીએ રેસિડેન્ટને કે તમારી પાસે ઇન્સ્યોરન્સ છે અથવા તો કોઈ સગવડ છે મેળે આ રિપેર કરાવવાની, સમારકામ કરાવવાની. જો એ લોકો પાસે એવી કોઈ સગવડ હોય તો અમે ટેમ્પરરી રૂફ રિપેર કરી આપીએ, જેમાં કાં તો જો ટાઇલ્સ હલી ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તો એમની પાસે એક્સ્ટ્રા હોય કે એવું કઈ હોય તો અમે ફિક્સ કરી આપીએ, અથવા તો કઈ પણ એવું શક્ય ના હોય જો વધારે પડતી ટાઇલ્સ તૂટી ગયું કે વધારે નુકસાન થયું હોય, સ્કાયલાઇટ હોય ઘણી જગ્યાએ તો એમાંથી પાણી જો આવતું હોય કે એવું કઈ હોય તો અમે ટાર્પ, આખા રૂફ ઉપર એક ટાર્પ બિછાવી દઈએ, એટલે એનાથી શું થાય કે વધારે નુકસાન થાય નહીં.
રાઈટ. ઉત્પલભાઈ, તો અત્યારે જે ઓસ્ટ્રેલિયા નવા લોકો સ્થાયી થઈ રહ્યા હોય કે ઓલરેડી સ્થાયી થયેલા હોય, એમણે જો વોલેન્ટિયરિંગ વર્ક કરવું હોય તો આપની શું સલાહ છે એમને માટે?
જરૂર કરવું જોઈએ, શક્ય હોય તો, સમય હોય અને ઈચ્છા હોય તો જરૂર કરવું જોઈએ. કારણ કે એક બહુ જ સારું કાર્ય છે, તમે તમારું કન્ટ્રીબ્યુશન આપી શકો છો કમ્યુનિટીને, અને ખૂબ ફુલફિલિંગ હોય છે આ વસ્તુ. ઘણી સ્કિલ્સ શીખવા મળે છે અને તમે તમારા સમયમાં દર અઠવાડિયે લગભગ સાંજે 3-4 કલાકની ટ્રેનિંગ હોય છે. બુધવારના દિવસે અમારા યુનિટમાં હોય છે, લગભગ સેમ જ દિવસ બીજા યુનિટ્સમાં પણ હોય છે. અને તમે ફિઝિકલી થોડા ફિટ પણ રહી શકો. અને મેં કીધું એમ, આ બધી વસ્તુઓ ઘણીવાર આપણને ભારતમાં આવી વસ્તુ ડ્રિલ કેવી રીતે કરવું, કે ચેન સો કેવી રીતે ચલાવવી, કે હાઇટ્સ ઉપર કામ કરવું હોય તો હાર્નેસ, પછી કયા રૂલ્સ ફોલો કરવા પડે, એ બધી વસ્તુઓનું આપણને કોઈ શિક્ષણ કે કોઈ જ્ઞાન આપણને મળતું નથી. પણ અહીંયા આ બધી વસ્તુઓ તમને વગર પૈસા ખર્ચે શીખવા મળે છે. અને ઘણીવાર આ લોકોના જે SES ની જે ટ્રેનિંગ હોય છે એ રેકગ્નાઇઝ પણ હોય છે, એટલે બહાર પણ તમને ક્યાં બીજે જોબ કરવી હોય કે એવી આ ટાઈપની જોબ કરવી હોય તો તમે આના જે સર્ટિફિકેશન કે સ્કિલ્સ જે ગેઇન કરી હોય તમે એપ્લાય કરી શકો બહાર પણ. અને ઇન જનરલ વોલન્ટરી વર્ક ઓસ્ટ્રેલિયામાં ઇટ ઇઝ લુક્ડ અપોન એઝ અ ઇટ્સ ગિવન અ લોટ ઓફ રિસ્પેક્ટ. એટલે તમે તમારા CV માં પણ જો તમે લખો કે LinkedIn પ્રોફાઇલમાં પણ જો તમે લખો કે ભાઈ હું SES વોલન્ટિયર છું, તો ઘણી વાર તમને અમુક વાર જોબ માને એમાં પણ આ વસ્તુ કામ લાગે છે.
બિલકુલ, ખૂબ જ સરસ રીતે માહિતી આપી ઉત્પલભાઈ આપે. ઉત્પલભાઈ, આજે તમે SBS ગુજરાતી સાથે જોડાયા અને અમારી સાથે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ખૂબ આભાર તમારો પણ.
મિત્રો, આવો હવે વાત કરીએ મેલબર્ન સ્થિત બ્રિજલભાઈ પરીખ સાથે. બ્રિજલભાઈ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સક્રિયપણે વોલેન્ટિયરિંગ પણ કરે છે, તો આવો તેમની પાસેથી તેમની સેવા વિશે વધુ જાણીએ.
બ્રિજલભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો વસલભાઈ.
બ્રિજલભાઈ, આપ ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા છો અને આપના પ્રોફેશનની સાથે સાથે તમે સમય ફાળવીને વોલેન્ટિયરિંગ વર્ક કરો છો, વિવિધ સંસ્થાઓમાં સ્વયંસેવક તરીકે સેવા આપો છો, તો એના વિશે થોડું જણાવશો, કેટલી સંસ્થાઓ સાથે તમે જોડાયેલા છો?
પથલભાઈ, હું ઘણી સંસ્થાઓ જોડે જોડાયેલો છું. ખાસ કરીને આપણું L2P પ્રોગ્રામ છે TAC નો, એમાં જોડાયેલો છું એઝ અ વોલેન્ટિયર. પછી CFA માં નોન ઓપરેશનલ મેમ્બર તરીકે જોડાયેલો છું. લિવિંગ લર્નિંગ પેકેનમના બોર્ડ મેમ્બરના પર છું, ત્યાં વેરિયસ રોલ ત્યાં પણ નિભાવું છું બોર્ડ મેમ્બર તરીકે. પછી ઓફિસર સિટી સોકર ક્લબ કરીને એક સોકર ક્લબ છે, એનામાં હું જુનિયર કોઓર્ડિનેટર છું, કોચ છું. અને જે ફેમિલી જે આપણા સ્ટ્રગલ કરી રહ્યો હોય કે ફી ના ભરી શકતો હોય, તો એ લોકોને અમે કેજ્યુઅલ કિક્સ પ્રોગ્રામમાં થ્રુ હું કોચિંગ આપું છું. પછી ક્રિકેટ ક્લબમાં પણ જોડાયેલો છું, અપર પેકેનમ ક્રિકેટ ક્લબ છે, એમાં જોડાઈને એમાં પણ આપણે વોલન્ટરી જે ક્રિકેટ કોચિંગ ને બધું શીખવાડીએ છોકરાઓને. એમાં ખાસ મને ખાસ છોકરાઓને હું જે પણ શીખવાડી શકું કે આપણે આપણી જે સ્કિલ છે એને ટ્રાન્સફર કરી શકીએ લોકોને, એના પર હું કાફી ધ્યાન આપું છું. પછી સેલિબ્રેટ ઇન્ડિયા છે, જે ફેડરેશન સ્ક્વેરમાં દિવાળી કરે છે, એની પણ ટીમમાં હું વોલેન્ટિયર તરીકે કામ કરું છું. યાકાબુ ફેસ્ટિવલ જે પેકેનમમાં એક બહુ મોટી ફેસ્ટિવલ થાય છે, ખાસ કરીને ફેમિલીને સાથે લાવવા માટે અને એકબીજાને મળવા માટે, તો એની કમિટી મેમ્બરમાં પણ છું. પછી 2-3 રેસિડન્સ ગ્રુપ છે અહીંયા, જેમ કે લેક સાઇડ રેસિડન્ટ ગ્રુપ છે, ફોલિંગ વોટર ઇસ્ટેટ રેસિડન્ટ ગ્રુપ છે, પેકેનમ હિલ્સ રેસિડન્ટ ગ્રુપ છે, તો એમાં પણ હું ટ્રેઝરર કે સેક્રેટરી તરીકે વોલેન્ટરી કરું છું. ખાસ કરીને કે બધા જે નવા રેસિડન્ટમાં પીપલ ઇસ્ટેટમાં મૂવ થતા હોય તો એને અમે સપોર્ટ આપીએ, અને જે ઇસ્ટેટનું થોડું જે ધ્યાન રાખવાનું હોય કાઉન્સિલને જોડે મળીને કામ કરીને અમે એમાં પણ ધ્યાન આપીએ.
રાઈટ. આપે કહ્યું કે આપ ઘણી સંસ્થાઓ સાથે સક્રિયપણે સ્વયંસેવક તરીકે સેવા આપો છો, તો બ્રિજલભાઈ, તમે આ બધામાં તમારા મુખ્ય વ્યવસાય સાથે સમય કેવી રીતે ફાળવો છો?
જેવું કહેવાય છે ને આપણામાં કહાવત છે, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે.
બિલકુલ.
તો મારે જયારે હું ઓસ્ટ્રેલિયા 2002 માં અહીંયા માઇગ્રેટ થયેલો ઇન્ડિયાથી, ત્યારે હું અહીંયા કોઈને ઓળખતો નતો, તો ત્યારે મને ઓસ્ટ્રેલિયન કમ્યુનિટીએ બહુ સહયોગ આપ્યો. અને આજે જે બધું શીખ્યો છું ને જે બધું કરી રહ્યો છું, તો એ લોકોનો કાફી એમાં સહયોગ રહ્યો છે. તો હવે હું એવા સ્ટેજ પર છું જ્યાં હું એવું કહી શકું છું કે આઈ ઇટ્સ નાઉ ટાઈમ ટુ ગીવ ટુ ધ બેક ટુ ધ કમ્યુનિટી.
બિલકુલ.
એટલે એ વિષય થઈ ધ્યાનમાં રાખીને આઈ એમ લુકિંગ કે હું કેવી રીતના કમ્યુનિટીને સહયોગ આપી શકું છું.
રાઈટ. અને વીકમાં કેટલી વખત તમે આવી રીતે સેવા આપો છો?
આમ જોવા જઈએ તો એવરી ઇવનિંગ 5 વાગ્યાથી લઈને 9:30 સુધી હું આ બધા સંસ્થાઓની મીટિંગો કે કસે ને કસે કાર્યકર્તાઓ છોકરાઓને શીખવાડવા માટે હું બહાર જ હોઉં છું. અને આના માટે જો આ પોસિબલ એટલે છે કેમ કે મારું ફેમિલી પણ મને કાફી ખૂબ સહયોગ આપે છે. અને એને આમ એક ચીજ મારે આમાં એડ કરવી જોઈએ કે મારું ફેમિલી જે છે એ લોકો પણ આવી રીતના મારી જેમ બહુ બધી ચીજોમાં મારી જોડે વોલેન્ટરી કરવા આવે છે. મારો સન છે પ્રિયાંશ પરીખ, એ પણ સોકર ક્લબમાં કોચ તરીકે કરે છે, ક્રિકેટ ક્લબમાં પણ એ કોચ તરીકે છે.
રાઈટ. એટલે પિતાને જોઈને પુત્રને પણ એવી પ્રેરણા મળી કે એ પણ વોલેન્ટિયરિંગ વર્ક કરીને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડે.
હા, એટલે આમાં ખાલી હું એવું નહીં કહું કે મારો પુત્ર પણ એની મમ્મીનો પણ એટલો જ હાથ છે.
બિલકુલ. તો જે નવા માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા સ્થાયી થતા હોય કે જેમણે આવી રીતે વોલેન્ટિયરિંગ વર્ક કરવું હોય, એને આપનું શું માર્ગદર્શન છે કે શું સલાહ આપી શકો?
હું એટલું કહી શકું છું કે આ વોલેન્ટરી જ્યારે કામ આપણે કરતા હોઈએ છે, એટલે મારું કહેવત એવું છે, કોઈ મને પૂછે કે શું છે તમારું વોલેન્ટરીનું મેઇન રીઝન, તમને શું સેટિસ્ફેક્શન જેવું મળે છે, તો મારું કેવું છે, ઇફ આઈ કેન બ્રિંગ અ સ્માઇલ ઓન સમબડીઝ ફેસ ધેન આઈ થિંક માય ડે ઇઝ સક્સેસફુલ.
બિલકુલ.
એટલે એ જ હું કહીશ કે તમે જયારે કોઈના ચહેરા પર સ્માઇલ લાવશો અને તમે જયારે સ્માઇલ જોશો ને, તો તમને એવું લાગશે કે તમે બહુ મોટી કોઈ કાર્ય કરી લીધું છે. કોક વાર તો એવું લાગે કે આપણે ગીતામાં જેમ લખ્યું છે કે માનવ સેવા જેવી કોઈ સેવા નથી. એટલે જયારે આપણે માનવની સેવા કરીએ તો ઇનડિરેક્ટલી આપણે ભગવાનની પણ સેવા કરી લઈએ છીએ. અને એ જ જયારે સ્માઇલ આવે તો એવું લાગે કે ભગવાન આપણને કોઈ જાતનો આશીર્વાદ આપી રહ્યા છે. અને એ જ મને લાગે છે કે મને એ જ એનર્જી મળે છે, એટલે હું આટલી બધી સંસ્થાઓમાં આટલો બધો ટાઈમ આપીને વોલેન્ટરી કરી શકું છું.
ખૂબ જ સરસ વાત કહી બ્રિજલભાઈ આજે આપે. અને આપ સમય ફાળ્યો SBS ગુજરાતી સાથે જોડાયા અને તમે વોલેન્ટિયરિંગ વર્ક જે કરો છો એ વિશે તમે વાત કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ના ના, થેન્ક યુ વત્સલભાઈ.
મિત્રો, તો આ હતા ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી મૂળના સ્વયંસેવકો કે જેઓ પોતાની વ્યસ્ત જિંદગીમાં પણ સમય ફાળવીને સ્વયંસેવક તરીકે સેવા આપે છે અને સેવા પરમો ધર્મનું ઉદાહરણ પૂરું પાડે છે.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.